એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર એમ કહી શકાય કે જરા ઊંડા ઉતરવાના છીએ, જે આપણા રોજબરોજના જીવનને સ્પર્શે છે, પણ કદાચ આપણે એના વિશે એટલું વિચારતા નથી. એન્જિનિયરિંગ.
નમસ્કાર. અને હા, આપણે વાત કરીશું કે આ એન્જિનિયરિંગ છે શું ખરેખર. શું એ ખાલી મતલબ વિજ્ઞાનના નિયમો વાપરીને પુલ, બિલ્ડિંગ કે મશીન બનાવવાની વાત છે, કે પછી એની પાછળ કંઈક વધારે છે?
બરાબર. અને આપણી આ વાતચીતનો આધાર છે ડેવિડ બ્લોકલીના બે ખાસ પુસ્તકો, એન્જિનિયરિંગ અને બીજું એન્જિનિયરિંગ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ બ્લોકલી છે ને, એ આપણને એન્જિનિયરિંગને જરા જુદી રીતે જોવાનું કહે છે.
હા, અને આ જે એમનો દ્રષ્ટિકોણ છે ને, એ આજે બહુ મહત્વનો છે. આપણે જુઓ, ચારે બાજુ ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ. ફોનથી માંડીને મોટા મોટા સ્પેસક્રાફ્ટ સુધી બધું જ એન્જિનિયરિંગનું જ પરિણામ છે.
સાચી વાત છે.
પણ જો આપણે એને ખાલી ટેકનિકલી ગણતરીઓ જ સમજીશું, તો કદાચ એની જે અસલી તાકાત છે, એની સર્જનાત્મકતા છે અને સૌથી અગત્યનું, એની જે જવાબદારી છે, એ કદાચ સમજી જ ના શકીએ. આ પુસ્તકો બસ એ જ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરે છે.
તો આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીનો હેતુ એ જ છે. એન્જિનિયરિંગનો રોલ શું છે, એનો ગોલ શું છે, મતલબ કે એની ભૂમિકા અને એના સાચા ધ્યેયને સમજવાનો.
તો ચાલો શરૂ કરીએ લેખક ડેવિડ બ્લોકલીના પરિચયથી. કોણ છે આ ભાઈ અને એમનો જે આઈડિયા છે એ કેમ આટલો યુનિક ગણાય છે?
જુઓ, ડેવિડ બ્લોકલી પોતે સિવિલ એન્જિનિયર છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે, એમેરિટસ પ્રોફેસર છે અત્યારે, અને રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના ફેલો પણ છે.
ઓકે.
એટલે એ એન્જિનિયરિંગની દુનિયાને અંદરથી બરાબર જાણે છે. પુલ ડિઝાઇન કર્યા છે, સ્ટ્રક્ચરલ સેફ્ટી પર કામ કર્યું છે.
પણ એમની વાત ત્યાં પૂરી નથી થતી, બરાબર ને? ના, બિલકુલ નહીં. એ જ તો એમને ખાસ બનાવે છે. ખાલી ટેકનિકલ કામ નહીં, પણ એમણે એન્જિનિયરિંગની ફિલોસોફી, એની પદ્ધતિઓ, જોખમ અને અનિશ્ચિતતાનું મેનેજમેન્ટ, અને ખાસ કરીને જે બહુ ઓછું થાય છે, એન્જિનિયરિંગ નિષ્ફળતાઓ પર બહુ ઊંડો અભ્યાસ કર્યો છે.
એટલે નિષ્ફળતાઓ પર?
હા, એ ખાલી કેવી રીતે બનાવવું એના પર જ નહીં, પણ કેમ નિષ્ફળ જાય છે અને એમાંથી શીખવાનું શું એના પર બહુ ધ્યાન આપે છે.
અચ્છા, એટલે એ એન્જિનિયરિંગને ખાલી ટેકનિકલ વસ્તુ તરીકે નથી જોતા, પણ એક મોટી સિસ્ટમના ભાગરૂપે જુએ છે.
ચોક્કસ. જ્યારે કોઈ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ ફેલ થાય, ત્યારે એ ખાલી ટેકનિકલ ભૂલ નથી શોધતા. એ પૂછે છે, ડિઝાઇનમાં કોઈ ગડબડ હતી, મટીરિયલ બરાબર હતું, બાંધકામમાં કોઈ ભૂલ રહી ગઈ, ટીમ વચ્ચે કમ્યુનિકેશન બરાબર હતું, કોઈ ઓર્ગેનાઇઝેશનલ પ્રેશર હતું, નિયમોનું પાલન થયું હતું.
ઓહ, એટલે ઘણા બધા પાસા તપાસે છે.
હા, આ બધું મળીને એક સિસ્ટમ બને છે. અને નિષ્ફળતા ઘણીવાર આખી સિસ્ટમની નિષ્ફળતા હોય છે, ખાલી કોઈ એક ભાગની નહીં. આજે એમનો હોલિસ્ટિક, મતલબ કે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ છે, એ જ એમના પુસ્તકોને આટલા ઇન્ટરેસ્ટિંગ બનાવે છે.
સમજાયું. તો પછી આ પુસ્તકોનો મુખ્ય સૂર શું છે, મતલબ બ્લોકલી કહેવા શું માંગે છે?
સૌથી મોટો અને સેન્ટ્રલ આઈડિયા એ છે કે એન્જિનિયરિંગ ખાલી એપ્લાઇડ સાયન્સ નથી, પ્રયોજિત વિજ્ઞાન જેને કહીએ ને, એ નથી.
આ વાક્ય થોડું આમ ભારે લાગે છે, એનો મતલબ શું?
જુઓ, એનો અર્થ બહુ ઊંડો છે. વિજ્ઞાન આપણને કહે છે કે દુનિયા શું છે, કુદરતના નિયમો શોધે છે, જ્યારે એન્જિનિયરિંગ નક્કી કરે છે કે દુનિયા શું હોવી જોઈએ.
અચ્છા.
હા, એ માણસની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણી આ ભૌતિક દુનિયામાં હેતુપૂર્વક ફેરફાર કરવાની એક કળા પણ છે અને અભ્યાસ પણ છે.
એટલે એમ કહી શકાય કે વિજ્ઞાન શોધે છે ને એન્જિનિયરિંગ બનાવે છે.
હા, એ રીતે કહી શકાય. અને આ જે બનાવવાની પ્રક્રિયા છે ને, એ કોઈ આમ સીધી લીટી નથી. એમાં પહેલેથી નક્કી કોઈ એક જ સાચો જવાબ નથી હોતો.
બરાબર.
એન્જિનિયરોએ હંમેશા ઘણા બધા અવરોધો, જેમ કે પૈસાની મર્યાદા, સમયની મર્યાદા, કયું મટીરિયલ વાપરવું, પર્યાવરણના નિયમો, અને ઘણીવાર એકબીજાથી સાવ ઊંધા લક્ષ્યો હોય, જેમ કે વસ્તુ મજબૂત પણ જોઈએ ને વજનમાં હલકી પણ જોઈએ.
હા હા, ઝડપથી પણ બનાવવું છે ને સસ્તું પણ રાખવું છે.
બસ, આ બધાની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે.
અને આ બધામાં પછી અનિશ્ચિતતા તો ખરી જ, બધું કંઈ પહેલેથી ખબર ના હોય.
બિલકુલ. એટલે જ બ્લોકલી કહે છે કે એન્જિનિયરિંગ એટલે શું, તો કે જટિલ અવરોધો, અનિશ્ચિતતાઓ અને અલગ અલગ મૂલ્યો વચ્ચે રહીને જેટલો બને એટલો સારો ઉકેલ બનાવવાની પ્રક્રિયા છે. એ ખાલી ગણતરીઓ નથી, એમાં નિર્ણય શક્તિ જોઈએ, અનુભવ જોઈએ, ક્યારેક ઇન્ટ્યુશન એટલે કે અંતસ્ફુરણા અને ક્રિએટિવિટી, સર્જનાત્મકતા પણ બહુ જરૂરી છે. આ પુસ્તકો આપણને એન્જિનિયરિંગની આ જે છુપાયેલી પણ બહુ જ મહત્વની બાજુ છે એ દેખાડે છે.
તો પછી આ પુસ્તકોનો મૂળભૂત સવાલ એ થયો કે એન્જિનિયરિંગનું સાચું સ્વરૂપ શું, એનો સાચો હેતુ શું, અને બ્લોકલી એમ માને છે કે આ સમજવું બહુ જરૂરી છે. નહીં તો
આપણે એન્જિનિયરિંગને ખાલી ટેકનિકલ કામ સમજી બેસીશું અને પછી સમાજ સામે જે મોટા પડકારો છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ કે બીજું કંઈ, એ ઉકેલવામાં એની જે પૂરેપૂરી ક્ષમતા છે એનો ઉપયોગ જ નહીં કરી શકીએ.
બરાબર. એટલે આ પુસ્તકો આપણને એન્જિનિયરિંગની વ્યાખ્યાથી શરૂ કરીને સિસ્ટમ્સ, જટિલતા, જોખમ, નિષ્ફળતા અને છેલ્લે એની સામાજિક જવાબદારી સુધીની એક આખી વૈચારિક સફર કરાવે છે.
બરાબર, એક આખી યાત્રા છે.
ચાલો તો આ યાત્રાના અમુક જે મુખ્ય સ્ટેશન છે એના પર જરા વધુ વાત કરીએ. પહેલો મુદ્દો જે તમે કહ્યો, એન્જિનિયરિંગ એ એપ્લાઇડ સાયન્સ નથી. આનો મતલબ શું? વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો સંબંધ કેવો છે?
જુઓ, સંબંધ તો છે જ. એન્જિનિયરો સાયન્સના નોલેજનો બહુ ઉપયોગ કરે છે, એમાં ના નહીં, પણ ફરક એપ્રોચનો છે, અભિગમનો છે.
ઓકે.
વિજ્ઞાન જાણવું કે, નોઈંગ ધેટ પર ભાર મૂકે છે. દાખલા તરીકે, પાણી ગરમ કરવાથી વરાળ બને છે, આ થયું વિજ્ઞાન.
હા.
એન્જિનિયરિંગ જાણવું કેવી રીતે, મતલબ કે આ વરાળનો ઉપયોગ કરીને એન્જિન કેવી રીતે ચલાવવું. અને મજાની વાત એ છે કે ઘણીવાર છે ને, એન્જિનિયરિંગ વૈજ્ઞાનિક સમજ પૂરી વિકસે એ પહેલા જ આગળ વધી જાય છે.
ઓ, એવું બને? કોઈ દાખલો?
હા, જેમ્સ વોટનું સ્ટીમ એન્જિન. એ જ્યારે બન્યું ને, ત્યારે થર્મોડાયનેમિક્સના જે નિયમો છે એની પૂરી થિયરી વિકસી નહોતી.
અચ્છા.
એન્જિનિયરોએ પ્રયોગો કર્યા, અનુભવ લીધો, કોઠાસૂજ વાપરી અને એના આધારે કામ કર્યું. એમ જ પુલ અને મકાનો તો હજારો વર્ષથી બને છે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના ગણિતના સિદ્ધાંતો તો બહુ પછી આવ્યા. એન્જિનિયરિંગ પ્રેક્ટિકલ રિઝલ્ટ પર ફોકસ કરે છે.
આ સમજવા માટે બ્લોકલી એક મસ્ત ટૂલ આપે છે, 7 વોટ્સ. 7 શું? આ શું છે?
હા, આ કોઈ પણ વસ્તુ કે સિસ્ટમને મતલબ ઊંડાણથી સમજવા માટેનો એક ફ્રેમવર્ક છે. 7 સવાલ પૂછવાના. 1. તે શું છે? 2. તે શું કરે છે? 3. તેના ભાગો શું છે? 4. તેના ભાગો શું કરે છે? 5. તે શેનો ભાગ છે, કોઈ મોટી વસ્તુનો? 6. તે મોટી સિસ્ટમમાં શું કરે છે, એનું કામ શું? 7. અને છેલ્લે, એનું ઊંડો માનવીય હેતુ શું છે, એ શા માટે છે?
ઓકે, મજાનું છે. ચલો આપણે એક સાવ સાદી પેપર ક્લિપ પર આ લગાડી જોઈએ. તે શું છે? કાગળ ભેગા રાખવાનું સાધન. શું કરે છે? કાગળ પકડી રાખે છે. ભાગો? એક વળેલો તાર. ભાગો શું કરે છે? એનો વળાંક ટેન્શન ઊભું કરે એટલે કાગળ પકડી રાખે. શેનો ભાગ છે? ઓફિસ સ્ટેશનરીનો, ડોક્યુમેન્ટ મેનેજમેન્ટનો. મોટી સિસ્ટમમાં શું કરે છે? વ્યવસ્થા જાળવવામાં, માહિતી સહેલાઈથી મળે એમાં મદદ કરે. અને ઊંડો હેતુ? જ્ઞાનને વ્યવસ્થિત કરવું, કમ્યુનિકેશન સહેલું કરવું. અરે વાહ, એક નાની ક્લિપ વિશે આટલું બધું?
બરાબર.
અને આ જ ફ્રેમવર્ક આપણને કોઈ પણ વસ્તુને ખાલી એના દેખાવ કે કામથી આગળ વધીને એના ઊંડા હેતુ અને મોટા સંદર્ભમાં જોવાની નજર આપે છે. આ જ સાચી એન્જિનિયરિંગ સમજ છે, આપણને વસ્તુઓ નહીં પણ સિસ્ટમ્સ તરીકે વિચારતા શીખવે છે.
એટલે આવી જે હોલિસ્ટિક વિચારસરણી છે એ એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રોસેસના મૂળમાં છે. જે તમે કહ્યું એમ, કોઈ સીધી લીટી નથી,
પણ
એક પુનરાવર્તિત એટલે કે ઇટરેટિવ પ્રોસેસ છે. તમે કંઈક બનાવો, એને ટેસ્ટ કરો, ભૂલો મળે સુધારો કરો, પાછું ટેસ્ટ કરો, આ ચાલ્યા જ કરે. અને આ પ્રોસેસમાં જે અવરોધો આવે ને, બજેટ, સમય, નિયમો, એ પ્રોબ્લેમ નથી. બ્લોકલી તો કહે છે કે એ નવીનતાના ચાલક છે, ડ્રાઈવર્સ ઓફ ઇનોવેશન છે.
એ કેવી રીતે? અવરોધ તો કામ અઘરું બનાવે ને.
હા, પણ એ અઘરાઈ જ તમને કંઈક નવું વિચારવા મજબૂર કરે છે. જો બધું સહેલાઈથી મળતું હોય તો તમે કદાચ જૂનો જાણીતો રસ્તો જ પકડો.
હા.
પણ જ્યારે વજન ઘટાડવું જ પડે, જેમ કે એરોસ્પેસમાં.
હા, કે ઓછી ઉર્જા વાપરવી જ પડે પર્યાવરણના નિયમોને લીધે, કે ઓછા ખર્ચે કરવું જ પડે કોમ્પિટિશનને લીધે, ત્યારે જ ખરેખર કંઈક નવું ક્રાંતિકારી સોલ્યુશન જન્મે છે. અવરોધો ક્રિએટિવિટીને ચેલેન્જ કરે છે અને એને સ્ટિમ્યુલેટ પણ કરે છે.
આ વાત સિસ્ટમ વિચારસરણી એટલે કે સિસ્ટમ્સ થિંકિંગ સાથે કેવી રીતે જોડાય છે?
બહુ જ ઊંડાણથી જોડાયેલી છે. એન્જિનિયરો છૂટાછવાયા પાર્ટ્સ નથી બનાવતા, તેઓ સિસ્ટમ્સ બનાવે છે. એવી સિસ્ટમ્સ જેમાં ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય અને એમની વચ્ચેની જે ઇન્ટરેક્શન છે, આંતરક્રિયા છે, એ બહુ મહત્વની હોય.
જેમ કે કારનો એન્જિન એ ખાલી પિસ્ટન, વાલ્વ, ગિયરનો ઢગલો નથી.
બરાબર, એ ઢગલો નથી, એ એક સિસ્ટમ છે. એમાં દરેક ભાગ ચોક્કસ રીતે બીજા ભાગો સાથે કામ કરે ત્યારે જ ગાડી ચાલે.
અને સિસ્ટમમાં એવા ગુણધર્મો ઊભા થાય છે જે એના ભાગોમાં નથી હોતા, જેને ઇમર્જન્સ કહે છે. જેમ કે પાણી ભીનું લાગે એ એનો ઇમર્જન્ટ ગુણધર્મ છે, કે પુલ વજન ઉંચકી શકે.
એકદમ સાચું. એન્જિનિયરનું કામ જ આવા ઇચ્છનીય ઉભરતા ગુણધર્મો બનાવવાનું છે, અને સાથે સાથે અનિચ્છનીય ગુણધર્મો જેમ કે પુલ ધ્રુજવા માંડે એ ટાળવાનું છે. અને આ કામ ત્યારે વધારે અઘરું બને છે જ્યારે આપણે ટેમ એટલે કે સરળ અને વિકટ એટલે કે જટિલ સમસ્યાઓ વચ્ચેનો ફરક સમજીએ.
વિકટ પ્રોબ્લેમ્સ, આ શબ્દ થોડો વિચિત્ર છે. શું છે આ? શું શહેરમાં ટ્રાફિક જામ એનું ઉદાહરણ કહેવાય?
હા, ટ્રાફિક જામ એ વિકટ પ્રોબ્લેમનું સારું ઉદાહરણ છે. ટેમ સમસ્યાઓ સ્પષ્ટ હોય છે, એલો ઉકેલ જાણીતો હોય છે, જેમ કે ગણિતનો કોઈ દાખલો.
ઓકે.
પણ વિકટ સમસ્યાઓ છે ને એ અસ્પષ્ટ હોય, એના ઘણા બધા પાસા હોય, ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ હોય, મતલબ કે હિસ્સેદારો જેમના હિતો ટકરાતા હોય, અને એલો કોઈ એક સાચો ઉકેલ ના હોય.
જેમ કે ટ્રાફિકનું તમે કહ્યું, રસ્તા પહોળા કરો તો કદાચ વધુ ગાડીઓ આવી જાય.
બરાબર, અને સમસ્યા કદાચ વધી પણ જાય. ક્લાઇમેટ ચેન્જ, ગરીબી, શહેરી પ્રદૂષણ, આ બધી વિકટ સમસ્યાઓ છે.
અને આવી સમસ્યાઓ ઉકેલવા માટે ખાલી લોજિક અને ગણતરી પૂરતા નથી.
ના, એમાં જજમેન્ટ જોઈએ, નિર્ણય શક્તિ, અનુભવ જોઈએ, ક્યારેક ઇન્ટ્યુશન, અંતઃસ્ફૂરણા, અને અનિશ્ચિતતાને સ્વીકારવી પડે. તમારે બેસ્ટ પોસિબલ ઉકેલ શોધવો પડે, એ જાણતા હોવા છતાં કે એ પરફેક્ટ નહીં હોય. આ જ તો એન્જિનિયરિંગની કળા છે અને પડકાર પણ છે.
આ અનિશ્ચિતતા અને જોખમની વાત પર આવીએ, એન્જિનિયરો હંમેશા નિષ્ફળતાની શક્યતા સાથે કામ કરે છે. આ મોટો વિષય છે જેના પર બ્લોકલી ઘણું લખે છે. એ લોકો આને મેનેજ કેવી રીતે કરે છે?
પહેલા તો જોખમ, રિસ્ક અને અનિશ્ચિતતા, અનસર્ટેનિટી વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. જોખમ એટલે જ્યાં સંભાવનાઓ, પ્રોબેબિલિટી જાણી શકાય છે. જેમ કે સિક્કો ઉછાળીએ તો હેડ આવવાની 50% શક્યતા છે. અનિશ્ચિતતા એટલે જ્યાં સંભાવના ખબર જ નથી, અથવા તો આપણને એ પણ ખબર નથી કે શું ખોટું થઈ શકે છે, જેને બ્લોકલી અજ્ઞાત, અજ્ઞાત, અનનોન, અનનોન્સ કહે છે. એટલે કે સંપૂર્ણ સલામતી જેવું કંઈ હોતું જ નથી. વ્યવહારમાં તો નહીં, ઝીરો રિસ્ક લગભગ અશક્ય છે, અને એ હાંસલ કરવાનો ખર્ચ પણ પોસાય નહીં. એટલે એન્જિનિયરો ALARP સિદ્ધાંત પર કામ કરે છે, એઝ લો એઝ રીઝનેબલી પ્રેક્ટિકેબલ.
ALARP, એનું શું મતલબ?
એટલે કે જોખમને એટલું ઓછું કરવું જેટલું વ્યાજબી રીતે શક્ય હોય. વિચારો કે કોઈ નવો બ્રિજ બનાવવો છે. ભૂકંપ સામે 100% સુરક્ષા કદાચ બહુ જ મોંઘી પડે. ALARP એટલે એવો બેસ્ટ પ્રયાસ કરવો કે ખર્ચ અને સમયની મર્યાદામાં રહીને પણ જોખમ ઓછામાં ઓછા સ્વીકાર્ય લેવલ પર લાવી શકાય.
અચ્છા, તો આમાં પાછું સમાધાન અને નિર્ણય લેવાની વાત આવી, ખાલી ગણિત નથી.
બિલકુલ, અને આ સ્વીકાર્ય લેવલ શું છે એ પણ છેવટે તો સમાજ નક્કી કરે છે. કેટલી સેફ્ટી પૂરતી છે એ સામાજિક મૂલ્યો પર આધાર રાખે છે. અહીં એન્જિનિયરનો રોલ ખાલી ટેકનિકલ નથી, પણ રિસ્કને સમજાવવાનો અને મેનેજ કરવાનો પણ છે.
અને જ્યારે નિષ્ફળતા થાય ત્યારે? ઘણા લોકો એન્જિનિયરિંગ ફેલિયરને બહુ મોટી આફત ગણે, પણ બ્લોકલી એને જુદી રીતે જુએ છે.
હા, એ બહુ ભારપૂર્વક કહે છે કે નિષ્ફળતા એ શીખવાનો સૌથી મોટો સોર્સ છે. એ કોઈ શરમની વાત નથી, પણ પ્રગતિ માટે જરૂરી છે. અલબત્ત, નિષ્ફળતા ટાળવાનો પૂરો પ્રયત્ન કરવો જ જોઈએ, પણ જ્યારે થાય ત્યારે એનું પ્રામાણિક અને ઊંડાણપૂર્વકનું એનાલિસિસ કરવું બહુ જ જરૂરી છે.
બ્લોકલી આ સમજાવવા માટે અમુક ફેમસ ફેલિયર્સના કેસ સ્ટડીઝ વાપરે છે, જેમ કે સ્કોટલેન્ડનો ટે બ્રિજ, જે 1879માં તૂટી પડ્યો હતો.
હા, તે બ્રિજ તો સિસ્ટમ ફેલિયરનું ક્લાસિક ઉદાહરણ છે. એમાં ખાલી એક કારણ નહોતું, ખરાબ ડિઝાઇન, ખરાબ ક્વોલિટીનું મટીરિયલ, બાંધકામ અને ઇન્સ્પેક્શનમાં ભૂલો, તોફાની પવનની અવગણના અને જે ચીફ એન્જિનિયર હતા એમનો ઓવર કોન્ફિડન્સ. આખી સિસ્ટમ ફેલ થઈ.
અને પેલો ટાકોમા નેરોઝ બ્રિજ જે 1940માં હવામાં આમ વિચિત્ર રીતે લહેરાઈને તૂટી ગયેલો,
હા,
એ અજ્ઞાત અજ્ઞાતનું ઉદાહરણ હતું.
બરાબર. એના ડિઝાઇનરોએ એ સમયનું જે બેસ્ટ નોલેજ હતું એ જ વાપર્યું હતું, પણ એમને પવનની એક ચોક્કસ અસર, જેને એરોડાયનામિક ફ્લટર કહે છે, એની ખબર જ નહોતી.
ઓહો.
એમના માટે એ અજ્ઞાત અજ્ઞાત હતું. એમને ખ્યાલ જ નહોતો કે પવન આવું પણ કરી શકે છે. આ ફેલિયર પછી એરોડાયનેમિક્સના અભ્યાસને નવી જ દિશા મળી.
અને સ્પેસ શટલ ચેલેન્જર અને કોલંબિયા દુર્ઘટનાઓ એ શું શીખવે છે?
એ બતાવે છે કે નિષ્ફળતા ફક્ત ટેકનિકલ નથી હોતી, પણ સંસ્થાકીય અને સાંસ્કૃતિક પણ હોઈ શકે છે. બંને કેસમાં કેટલાક એન્જિનિયરોએ પોટેન્શિયલ રિસ્ક વિશે ચેતવણી આપી હતી. હા, પણ ઓર્ગેનાઇઝેશનલ પ્રેશર, ખરાબ કમ્યુનિકેશન, નિર્ણય લેવાની પ્રોસેસમાં ખામીઓ અને રિસ્કને ઓછું આંકવાની વૃત્તિ, આ બધાને કારણે એ ચેતવણીઓ ધ્યાનમાં ના લેવાઈ. આ બતાવે છે કે એન્જિનિયરિંગ કેટલું બધું માનવીય અને સામાજિક ફેક્ટર્સ સાથે જોડાયેલું છે.
આ આપણને સીધા એન્જિનિયરિંગના સામાજિક સંદર્ભ અને જવાબદારી પર લઈ આવે છે. એન્જિનિયરિંગ કંઈ વેક્યુમમાં નથી થતું.
બિલકુલ નહીં. એન્જિનિયરિંગ સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે થાય છે, અને એના જે નિર્ણયો લેવાય છે એની સમાજ પર બહુ ઊંડી અસર પડે છે. એટલે એન્જિનિયરની જવાબદારી ખાલી ટેકનિકલી સાચી વસ્તુ બનાવવાની નથી,
પણ એના સામાજિક અને પર્યાવરણીય પરિણામો શું આવશે એ વિચારવાની પણ છે.
હા, બરાબર.
એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, સોશિયલ જસ્ટિસ, આ બધું હવે એન્જિનિયરિંગના કામનો ભાગ છે.
ચોક્કસપણે. આજનો સારો એન્જિનિયર પૂછે છે, શું આ પ્રોજેક્ટ લાંબા ગાળે પર્યાવરણને નુકસાન કરશે? શું એના ફાયદા સમાજના બધા વર્ગો સુધી પહોંચશે? શું આપણે જે રિસોર્સ વાપરી રહ્યા છીએ એ જવાબદારીપૂર્વક વાપરી રહ્યા છીએ? આ સવાલો હવે ઓપ્શનલ નથી, પણ જરૂરી છે.
અને ભવિષ્ય તરફ જોઈએ તો એન્જિનિયરિંગ સામે કેવા પડકારો અને તકો દેખાય છે?
પડકારો તો ઘણા છે. ક્લાઇમેટ ચેન્જ, ઘટતા જતા સંસાધનો, વધતી વસ્તી, શહેરીકરણની સમસ્યાઓ, પણ સાથે સાથે તકો પણ છે. નવી ટેકનોલોજીઓ જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેકનોલોજી, નેનોટેકનોલોજી.
હા, આ બધા નવા ક્ષેત્રો છે,
અને આ બધામાં એન્જિનિયરોનો રોલ બહુ મુખ્ય રહેશે.
તો ભવિષ્યના એન્જિનિયર પાસે કેવી સ્કિલ્સ હોવી જરૂરી બનશે? ટેકનિકલ તો ખરી જ, પણ બીજું શું?
ટેકનિકલ નોલેજ તો પાયો છે, પણ એની સાથે સાથે સિસ્ટમ વિચારસરણી, ઇન્ટરડિસિપ્લિનરી કોલેબોરેશન, એટલે કે બીજા ફિલ્ડના એક્સપર્ટ સાથે મળીને કામ કરવાની ક્ષમતા, પ્રોબ્લેમને હોલિસ્ટિકલી જોવાની આવડત અને મજબૂત નૈતિક સમજ, આ બધું વધારે ને વધારે મહત્વનું બનશે. બ્લોકલી જેને નવું એન્જિનિયરિંગ કહે છે એ આ બધા ગુણોનું મિશ્રણ હશે.
ખૂબ સરસ. ચાલો આટલી બધી વાતચીત પછી એના જે મુખ્ય સંદેશા છે એને એકવાર ફરીથી જોઈ લઈએ. જો કોઈ શ્રોતા આ આખી વાતમાંથી 3-4 મુખ્ય આઈડિયાઝ યાદ રાખવા માંગે તો તે કયા હશે?
પહેલો અને સૌથી બેઝિક, એન્જિનિયરિંગ જ્ઞાનની એક વિશિષ્ટ રીત છે. ખાલી એપ્લાઇડ સાયન્સ નથી, એ થિયરી અને પ્રેક્ટિસ, આર્ટ અને સાયન્સ, ક્રિએટિવિટી અને રિસ્પોન્સિબિલિટીનું મિશ્રણ છે.
બીજો, અવરોધો સમસ્યા નથી પણ ઇનોવેશન માટેની પ્રેરણા છે. લિમિટેશન્સ જ આપણને વધુ સારું કરવા માટે પુશ કરે છે.
ત્રીજો, સિસ્ટમ વિચારસરણી બહુ જ જરૂરી છે. દુનિયા કોમ્પ્લેક્સ છે અને એના ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. પ્રોબ્લેમ્સને છૂટા છવાયા નહીં, પણ આખી સિસ્ટમના સંદર્ભમાં જોવા પડે.
અને ચોથો, અનિશ્ચિતતા અને નિષ્ફળતા એન્જિનિયરિંગનો ભાગ છે. એને મેનેજ કરવું અને એમાંથી શીખવું એ બહુ મોટી સ્કિલ છે.
અને છેલ્લો, પાંચમો, એન્જિનિયરિંગની સામાજિક અને નૈતિક જવાબદારી બહુ મોટી છે. દરેક ટેકનિકલ નિર્ણયના સામાજિક પરિણામો હોય છે જ.
આ વિચારોને આપણે આપણા રોજિંદા જીવન સાથે, મતલબ ગુજરાતના સંદર્ભમાં, કેવી રીતે જોડી શકીએ? જેમ કે સિસ્ટમ વિચારસરણીનું તમે કહ્યું, એ ગુજરાતમાં ક્યાં ઉપયોગી થઈ શકે?
અરે, ઘણા બધા ઉદાહરણો છે. શહેરી ટ્રાફિકની સમસ્યા જ લો ને.
હા,
એને ખાલી વધુ ફ્લાયઓવર બનાવીને હલ ના કરી શકાય. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવું છે, રોડની ડિઝાઇન કેવી છે, ટ્રાફિકના નિયમોનું પાલન કેવું થાય છે, લોકોની આદતો કેવી છે, પાર્કિંગની શું વ્યવસ્થા છે, આ આખી સિસ્ટમ વિશે વિચારવું પડે.
બરાબર.
એ જ રીતે પાણીનો મેનેજમેન્ટ, ડેમ બાંધવાથી લઈને ખેતરમાં પાણી પહોંચાડવા સુધી અને પાણીના રીસાયક્લિંગ સુધી, આખી સિસ્ટમ એફિશિયન્ટ હોવી જોઈએ. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રિસ્ક અસેસમેન્ટ, અલાર્પ પણ એટલું જ જરૂરી છે.
અને કોઈ પ્રોજેક્ટથી પર્યાવરણ પર કે સ્થાનિક લોકો પર શું અસર થશે એ વિચારવું એ સામાજિક જવાબદારીનો ભાગ છે.
બ્લોકલીના પુસ્તકોમાં ઘણા આમ યાદ રહી જાય એવા વાક્યો છે, એવા કેટલાક મુખ્ય કથનો આપણે યાદ કરી શકીએ.
ચોક્કસ. એક જે આપણે વારંવાર કહ્યું, એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સ નથી, તે વિશ્વમાં જાણવાની અને કાર્ય કરવાની એક વિશિષ્ટ રીત છે. આ એની પોતાની એક અલગ ઓળખ આપે છે.
બીજું, તમે હમણાં જ કહ્યું, અવરોધો એન્જિનિયરિંગ સર્જનાત્મકતા પર મર્યાદા નથી, તે નવીનતાના મુખ્ય ચાલક છે. આ ચેલેન્જીસ પ્રત્યે પોઝિટિવ એપ્રોચ રાખવાની વાત છે.
ત્રીજું, અનિશ્ચિતતા વિશેનું. એન્જિનિયરોએ અનિશ્ચિતતા સાથે સહજ હોવું જોઈએ, પણ તેને અવગણવામાં ક્યારે સહજ ન થવું જોઈએ.
આ એક બહુ સૂક્ષ્મ બેલેન્સ છે. રિયાલિટી સ્વીકારો, પણ કેરલેસ ના બનો.
મને ચોથું, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર. દરેક એન્જિનિયરિંગ નિર્ણય આખરે એક સામાજિક નિર્ણય છે. તે લોકો કેવી રીતે જીવે છે, કામ કરે છે અને તેમના પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તેને અસર કરે છે. આ તો બહુ પાવરફુલ વિચાર છે.
ખરેખર તે એન્જિનિયરના કામને ખાલી ટેકનિકલ ફિલ્ડમાંથી બહાર લાવીને સીધું સમાજના કેન્દ્રમાં મૂકી દે છે.
પણ મને એક સવાલ થાય છે, આ બધી ઊંડી વાતો તો બરાબર, પણ શું આજે એન્જિનિયરિંગ જેવી વિચારસરણી છે એ સામાન્ય માણસને, મતલબ પોતાના જીવનમાં કામ લાગી શકે, આપણા જેવા લોકો જે કદાચ એન્જિનિયર નથી?
મને તો લાગે છે કે ચોક્કસ લાગી શકે. આપણે બધા જીવનમાં નાના મોટા પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ, સમસ્યાઓ ઉકેલતા હોઈએ છીએ, નિર્ણયો લેતા હોઈએ છીએ. દાખલા તરીકે ઘરનું રિનોવેશન કરવું હોય,
હા,
કે બાળકોના ભણતરનું પ્લાનિંગ કરવું હોય, કે પછી ઓફિસમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય.
કેવી રીતે, મતલબ શું કરી શકીએ?
આપણે બ્લોકલીના 7 વોટ્સ જેવો એપ્રોચ અપનાવી શકીએ. આપણો હેતુ શું છે, આપણી પાસે ઓપ્શન્સ શું છે, અવરોધો શું છે, સમય, પૈસા, માહિતી, આમાં કોણ કોણ જોડાયેલું છે, સંભવિત પરિણામો શું આવી શકે, જોખમ શું છે. આ રીતે પદ્ધતિસર વિચારવાથી વધુ સારા અને સમજી વિચારીને નિર્ણયો લઈ શકાય. અને પેલી નિષ્ફળતાવાળી વાત, એનો ડર રાખ્યા વગર કંઈક ટ્રાય કરીને શીખવાની વૃત્તિ પણ કેળવી શકાય.
બિઝનેસ કે મેનેજમેન્ટમાં પણ આ ઉપયોગી થાય.
ચોક્કસ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ, રિસ્ક એસેસમેન્ટ, ટ્રેડ ઓફ એનાલિસિસ, ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને સમજવા માટે સિસ્ટમ વિચારસરણી, આ બધું એન્જિનિયરિંગના સિદ્ધાંતોમાંથી જ આવે છે, જે બીજે પણ લાગુ પડે છે.
હું હમણાં જ વિચારતો હતો કે અમારા એરિયામાં પાણી બચાવવા માટે સોસાયટીના લોકો કંઈક કરવા માંગે છે, ત્યાં આ વિચારસરણી કઈ રીતે મદદ કરી શકે?
બહુ સરસ ઉદાહરણ છે. ખાલી પાણી બચાવોના નારા લગાવવા પૂરતા નથી. સિસ્ટમ તરીકે વિચારો. પાણી આવે છે ક્યાંથી, વપરાય છે ક્યાં, બગડે છે ક્યાં, શું રેઇન વોટર હાર્વેસ્ટિંગ થઈ શકે, શું જુદા જુદા વપરાશ માટે ગ્રે વોટર રીસાયક્લિંગ થઈ શકે, લોકોને કેવી રીતે મોટિવેટ કરવા, શું નિયમો બનાવવા, લાંબા ગાળે આ સિસ્ટમ ટકશે કેવી રીતે, આ બધા પાસા વિચારીએને ત્યારે એક નક્કર અને અસરકારક પ્લાન બની શકે.
ખૂબ સરસ. આ આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે એન્જિનિયરિંગ ખરેખર કેટલી બધી ક્રિએટિવ અને હ્યુમન એક્ટિવિટી છે. આપણે જે ધારીએ છીએ એના કરતાં ઘણી વધારે. એમાં આર્ટ અને સાયન્સ, લોજિક અને ઇન્ટ્યુશન બધું છે.
અને મારા માટે 2 મુખ્ય મુદ્દાઓ ખાસ ઉભરી આવ્યા. એક, નિષ્ફળતાને લર્નિંગ ટૂલ તરીકે જોવાનો દ્રષ્ટિકોણ. એ ખરેખર બહુ લિબરેટિંગ આઈડિયા છે.
હા, સાચી વાત.
અને બીજું, સિસ્ટમ વિચારસરણીની શક્તિ. આપણી આસપાસની જે કોમ્પ્લેક્સ સમસ્યાઓ છે એને સમજવા અને ઉકેલવા માટે આ એપ્રોચ કેટલો જરૂરી છે એ ફરી એકવાર ક્લિયર થયું.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. બ્લોકલી આપણને એન્જિનિયરિંગને પ્રોબ્લેમ સોલ્વિંગની એક પાવરફુલ રીત તરીકે જોવાનું શીખવે છે. મારો સવાલ એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં, ઘરમાં, ઓફિસમાં, આપણા સમાજમાં આવતી નાની મોટી સમસ્યાઓનો સામનો કરવા માટે આ એન્જિનિયરિંગ જેવી પદ્ધતિસરની ક્રિએટિવ અને સિસ્ટમ આધારિત વિચારસરણીનો વધુ સભાનપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને ક્યાં કરી શકીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.